એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ બુઢાભાઈ પટેલ રચિત ગિરિમલ્લિકા. ઓડિયો પઠન મનાલી જોશી. હજી તો હમણાં 2 દિવસ પહેલા બંગાળી પંચાંગ પ્રમાણે વૈશાખ બેઠો છે અને આકાશમાં તો અષાઢ છવાયો છે. એસો એસો હે બૈસાખ ગીતના સૂર હજી તો કાનમાં ગુંજે છે. નવ વર્ષના પ્રથમ દિવસે આમ્રવનમાં જે ગુજરિત થયા હતા પણ એકાએક જાણે અપટીક શેપથી વર્ષાનો અકાલ પ્રવેશ. ગઈકાલે સવારે તો આવાસની બધી બારીઓ ખોલી નાખીને ભરપૂર તડકાને ઘરમાં આવવા દીધો હતો, પણ સાંજ પડે તે પહેલાં બાદલ બાઉલે એક તારો બજાવવો શરૂ કરી દીધો હતો. પછી તો વારીધારાનો ઝરઝર અવાજ, આખી રાત એ અવાજ જાણે આવતો રહ્યો. એ અવાજમાં ભીના પવનનો વનરાજીના નવ પલ્લવો સાથેનો સંવાદ ભળી ગયો હતો. આખી રાત વીજળી નહોતી, સૂચિભેદ્ય અંધકાર, ક્યાંય કશું દેખાય નહીં, માત્ર ઝરઝર, માત્ર મરમર. બહુ વહેલી સવારે તેમાં કોકિલનો તીવ્ર મધુર સ્વર સાંભળ્યો અને પછી પપીહાનો. સવાર થતાં જોયું કે વસંતમાં ભરપૂર વર્ષા બેસી ગઈ છે. સઘન ગગન સઘન પવન. વતનથી 1000 માઇલ દૂર ભારતના પૂર્વાંચલમાં શાંતિનિકેતનમાં બેઠો છું. મારા નિવાસનું નામ પંચવટી છે. મેં આપેલું નથી, એ છે, એમાં દેશ વિદેશના પ્રવાસી અધ્યાપકો રહેતા હોય છે. આમ તો એવા 5 એકમનું ઝુમખું છે એટલે પંચવટી, પણ પંચવટી સાથે વનવાસનો જે ભાવ છે તે એક રીતે અહીં અનુભવાય છે. તેમાં આ મેઘ દર્શન, કાલિદાસનો પેલો મેઘાલોકેવાળો શ્લોકાર્ધ બરાબર અભિજ્ઞતાપૂર્વક બોલું છું અને પછી છેલ્લો શબ્દ સમુચ્ચય ફરી ફરી બોલું છું, કિમ પુનઃ દૂર સંસ્થે. બારી બહાર જોઉં છું તો નજર સામે છાંદસિક પ્રબોધસેનની બાડીના ઉદ્યાનમાં પુષ્પિત ગિરિમલ્લિકાને જોઉં છું. એને થોડા દિવસથી સરાગ જોતો આવ્યો છું, અત્યારે પણ એને જોઉં છું અને મેઘાલોકજનિત મધુર વિષાદને ભૂલી જાઉં છું. ગિરિમલ્લિકા, થોડા દિવસ પહેલાં કવિ રાજેન્દ્ર શુક્લ અહીં આવ્યા હતા. કવિ અને તેમનો સમગ્ર પરિવાર પુષ્પપ્રેમી, તેમના દૈવતના હાથમાં શ્વેત ફૂલો હતા. કવિએ મને પૂછ્યું, આ કયા ફૂલ છે? મોગરા જેવા શ્વેત અને એવી સુગંધ ભર્યા. પછી તેમણે એક વૃક્ષ બતાવ્યું. હા, આ શ્વેત ફૂલોવાળા આવા વૃક્ષો અહીં ઘણા છે. બીજા પણ ઘણા મનોહર પુષ્પો ધરાવતા વૃક્ષવેલીઓ છે. ધીમે ધીમે બધાને ઓળખતો જાઉં છું, પણ આ વૃક્ષ? કેટલાક દિવસથી નક્ષિક પુષ્પિત આ વૃક્ષ જોઈ રોમાંચ થઈ આવતો હતો, પણ નામની ખબર નહોતી. અને નામ જાણ્યા વિના તો રવિન્દ્રનાથ જ્યારે ઉત્તરાયણમાં રહેતા હતા ત્યારે ઘરને એક ખૂણે પિયર્સને એક વિદેશી છોડવાવેલો. સમય જતાં તેને લુમખે ને ઝૂમખે ફૂલો બેઠા, રૂપાળા નીલરંગી. રવિ ઠાકુરમાં બેઠેલો કવિ આ પુષ્પિત લતા જોઈ તેની સાથે સંભાષણ કરવા અધીર બની ગયો. પણ એના નામની ખબર નહીં અને નામ જાણ્યા વિના તો વાતચીત શી રીતે થાય? છેવટે કવિએ પોતે જ નવું નામ આપ્યું, નીલમણિ લતા. અને એ તો રહ્યા કવિ, એટલે એ નામ પાકું કરવા માટે એને વિશે એક સરસ મજાની કવિતા પણ રચી કાઢી. કહે છે, એનું મૂળ નામ તો પેટ્રિશિયા, પણ અહીં એ નામથી કોઈ એને હવે ઓળખતું નથી. રવિન્દ્રનાથે આપેલા નામથી જ સૌ એને ઓળખે છે. કવિને તો ઝટ નવા નવા સુંદર અને ઉચિત નામ સૂજતા, પછી તે વ્યક્તિ હોય કે વૃક્ષ. પણ અકવિ એવા મને એ પુષ્પિત વૃક્ષ જોઈ નવું નામ પાડવાનો વિચાર સરખો આવ્યો નહીં. અહીં બીજા અનેક વૃક્ષો છે જેમની સાથે જૂનો પરિચય છે. થોડા દિવસ ઉપર અહીં પલાશ એટલે કે કેસુડાનું સામ્રાજ્ય હતું. જ્યાં એને જુઓ સર્વત્ર કામણગારો લાગે. અહીંની કન્યાઓના હાથમાં અને મસ્તકે તો સવિશેષ દોલ પૂર્ણિમાએ તો કેસુડાના ફૂલોના અલંકાર. વસંતને વધાવવા એથી વધારે યોગ્ય કયું પ્રસાધન? કેસુડ તો બધે ખીલે છે, પણ અહીં સૌના મનમાં પણ ખીલે છે. રવિન્દ્રનાથે એને બિરુદ આપ્યું છે, આનંદમૂર્તિ પલાશ આનંદમૂર્તિ. અને શાલમલી, શિમળો જ તો. અત્યારે તો શિમળાનું રૂપ હવનમાં ઉડે છે, પણ કેટલાક દિવસ આગળ શાલમલીની ડાળી ડાળી બહાર જલ્લા લાલ લાલ ફૂલોથી લચી પડી હતી. પ્રિયકાંતે ભલે કહ્યું હોય, ફૂલનો બોજો કદીકો ડાળને હોતો નથી, પણ ખરેખર જાણે બોજ. ગુરુદેવના એક આવાસ કોણાર્કના પ્રાંગણમાં એક વિરાટ શાલમલી વૃક્ષ છે. પ્રાચીન કાદંબરીમાં શુક વૈશંપાયનને મુખે તેના એક વખતના નિવાસસ્થાન શાલમલીનું જે વર્ણન આવે છે તે આ શાલમલીને જોતા સમજાય. કેસુડો પણ એક રીતે લાલ અને શીમળો પણ લાલ. કાદંબરીકાર બાણભટ્ટ હોત તો બંને લાલ રંગની અલગ અલગ ઝાંઈને જુદા જુદા ઉપમાનોથી ચાક્ષુષ કરી બતાવત. પણ આ ત્રીજું એવું લાલ ફૂલ, એ તો મંદાર, દેવતરુ સ્વર્ગમાંથી વિદાય કવિતામાં કંઠે મંદાર માલિકાનો ઉલ્લેખ આવે છે. પુણ્યો ક્ષીણ થતા સ્વર્ગમાંથી વિદાય લેવાની નિશાની કઈ? કંઠની આ મંદારમાલા કરમાય એ. અહીં પૃથ્વી પર કોણ લઈ આવ્યું આ દેવતરુ? પારિજાત હરણની તો ખબર છે. પલાશ શિમૂલની જેમ મંદાર પણ જ્યારે પુષ્પિત થાય ત્યારે અપત્ર બની જાય છે. માત્ર પુષ્પ, જાતિભેદ ધ્યાનમાં ન લઈએ તો માત્ર ઘરેણા પહેરેલી બોદલેરની નગ્ન નાયિકા. એમ તો થોડા દિવસ પર આમ્રવન ગંધભાર મંજરીઓથી શોભતું હતું, પણ હવે તો કેરીઓ બેસી ગઈ છે. તે વખતે શાલ અપત્ર બની ગયા હતા, જાણે તપસ્વી. મંજરીઓ બેસુ બેસુ હતી. થોડા દિવસ અહીંથી ગામ જઈને આવ્યો ત્યારે શાલ વૃક્ષો નવપર્ણોથી પ્રફુલ્લિત હતા. પણ મંજરીઓ, શાલની મંજરીઓ આવી અને ખરી પણ ગઈ. શાલ વિધિખાને છેવાડે હજી બે શાલ મંજરિત હતા. એ આશ્વાસન રહ્યું. એ રાત્રે અંધારી શાલ વિધિકામાં ભમતા કવિ પ્રહલાદની આ પંક્તિઓ ગણગણતો રહ્યો. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી જરી જરી, પમરતી પાથરી રે પથારી. કવિ પ્રહલાદને આટલામાંથી ક્યાંક આ પંક્તિઓ સ્ફુરી આવી હશે. શાલની જેમ થોડા સપ્તપર્ણ પણ હજી મંજરિત હતા. સપ્તપર્ણ છાતીમ ઝાડ તો અહીંનું પૂજનીય વૃક્ષ. મહર્ષિ દેવેન્દ્રનાથને છાતીમ વૃક્ષ નીચે શાંતિનો બોધ થયો હતો અને એટલે એમણે અહીં શાંતિ નિકેતનની સ્થાપના કરી. આજે પણ અહીંના છાત્રોને દીક્ષાંત દિને સપ્તપર્ણનું પર્ણગુચ્છ આપવામાં આવે છે. હા, નીમ મંજરીઓ બેસી ગઈ છે. લીમડાના નવા લીલા પાન વચ્ચે શ્વેત મંજરીની સેર શોભે છે. જરા સરખી પવનની લહેરીમાં ઝર ઝર ઝરે છે. વૃક્ષની નીચે ઝીણી બીછાત થઈ જાય છે. ને શિરીષ, કાલિદાસનું પ્રિય પુષ્પ છે શિરીષ, એઈને તે ઢગલે ઢગલા નીચે ખરે છે, પવનને ગંધ સફર કરી દે છે. જેની સાથે અહીં આવીને નવી ઓળખાણ આ વેળા થઈ તે મુજુકુંદ તો પોતાના લાંબી પાંખડીવાળા શ્વેત ફૂલોને પર્ણોની સઘન ઘટામાં જાણે સંતાડી રાખે છે. મારા રસ્તાને ખૂણે ઊભું છે એવું એક મુજુકુંદ. ચંપાની તો વાત ન કરીએ તો જ ઠીક, ચંપાની તો અહીં બહુતાયત છે. પૂર બહારમાં છે સૌ ચંપા. મારા આંગણામાંય એક ચંપો છે, એની નીચે સાંજને સમય બેસું છું. ટપ ટપ ફૂલો ખેરવે આપણા ઉપર. પેલા ફાગુન બહુ નામે ઓળખાતા નવા ફૂલવૃક્ષ સાથે પણ ઓળખાણ થઈ ગઈ હતી. એના પીળા ફૂલો આંખમાં વસી જતા હતા. પણ આ થોડા દિવસથી જે જોયા કરતો આવું છું તે ઠેર ઠેર જોવા મળતું શ્વેત પુષ્પોનું વૃક્ષ. વૃક્ષ શું, એનો બે વેતનો છોડ હોય તેને અત્યારે તો ફૂલ બેઠા. અહીં તહીં સર્વત્ર એ છે અને જાણતો નહોતો એનું નામ. વોટ ઇઝ દેર ઇન અ નેમ? ભલે, પણ સારું ખોટું નામ તો હોવું જોઈએ. એક વૃક્ષપ્રિય અસમ્યા મિત્ર સુનિલે કહ્યું, એ વૃક્ષ, એ વૃક્ષ તો છે ગિરિમલ્લિકા. ગિરિમલ્લિકા? એકદમ બે ત્રણ વાર એ નામ બોલી રાખ્યું. નામના ઉચ્ચારણમાં એક ગુંજન છે. ગિરિમલ્લિકા બોલતા એક શબ્દમૂર્તિ સાકાર થાય છે. તો અહીં મેદાનમાં આવી ગઈ ગિરિમલ્લિકા. આ કોયલ બોલે છે તે એના સ્વાગતમાં, આ પપીહો બોલે છે તે એના સ્વાગતમાં, આ અચેના પાંખીની ડાક પણ એના સ્વાગતમાં. રવિ ઠાકુરે આ ગિરિમલ્લિકાના સ્વાગતમાં કોઈ ગીત લખ્યું નથી શું? શુભ્ર વનમલ્લિકાની સુવાસની વાત એમણે અવશ્ય બલાકાની એક કવિતામાં કરી છે, પણ ગિરિમલ્લિકા? એક દિવસ રવિન્દ્રાનુરાગી સૂતપાદીએ કહ્યું કે ગિરિમલ્લિકાને અહીં સૌ કુર્ચી નામથી ઓળખે છે. કુર્ચી? બંગાળમાં ઘણું ખરું દરેક વ્યક્તિના બે નામ હોય, એક ભાલો નામ અને એક ડાક નામ. ભાલો નામ એટલે સારું નામ, ભારે મોટું મોં ભરાઈ જાય તેવું નામ હોય. પણ ડાક નામ બોલાવવાનું નામ ટૂંકું, એકદમ ઘરેલું હોય પણ એમાં આત્મીયતા વધારે અનુભવાય. તો શું કુરચી ગિરિમલ્લિકાનું ડાકનામ છે? તો એ નામની એક કવિતા રવિન્દ્રનાથની છે, વર્ણવાણીમાં. કવિને પણ અચાનક એ ફૂલનો પરિચય થયો હતો. શિલાઈ દહતી કલકત્તા આવતા વચ્ચે કુષ્ટિયા સ્ટેશનને હાટ બજારના કોલાહલ અને બળદગાળાઓની ભીડ વચ્ચે દિવાલને અઢેલીને ઊભેલું સૌથી ઉપેક્ષિત પણ ફૂલોના ઐશ્વર્યથી શોભતું એક ઝાડ વસંતની જય ઘોષણા કરતું જોયું હતું. કુર્ચીનો કવિને એ પહેલો પરિચય. કવિને થયું કે આટલું આ સુંદર પુષ્પમંડિત વૃક્ષ જાણે કે ઉપેક્ષિત છે, પરંતુ વસંતનું સ્વાગત ગાનાર આ વૃક્ષે કવિના ચિત્તમાં અક્ષય ગૌરવનું સ્થાન મેળવ્યું. કવિએ કવિતામાં કહ્યું કે ધરતી પર તારું ખરું નામ કોઈ જાણતું નથી, બધા ભૂલી ગયા છે, એકમાત્ર આકાશના સૂર્યદેવતા જાણે છે. વસંતને સૂર્યદેવતા પાસેથી એનો સંકેત મળ્યો છે. એ સ્મિત કરે છે, આ જીવસી કન્યા ધરતી તને સ્વર્ગમાંથી ચોરી લાવી છે. રખેને સોને ખબર પડી જાય એટલે કટુ કર્કશ નામથી એની આસપાસ ગુપ્તતાનું આવરણ રચી દીધું છે. એટલે દેવી સરસ્વતીના પદ્મવનમાં તને કોઈ સમોવડ્યું માનતું નથી. પણ હું સૂર્યદેવતાના પ્રકાશની ભાષા જાણું છું. હું તો કવિ છું, તને બરાબર ઓળખી ગયો છું. તું રવિની લાડકી છે. કવિએ રવિ પર શ્લેષ કર્યો છે. ગમે તેમ, પણ આ કવિએ કુર્ચીનું ખરું નામ તો ના જ આપ્યું, સ્વર્ગનું નામ. પણ બીજું એક નામ એ કવિતાના આરંભે આપેલા સંસ્કૃત શ્લોકમાં નિર્દેશ પામ્યું છે, અને તે છે કુટજ. ગિરિમલ્લિકાએ કુર્ચી, એ કુટજ, ઓહો, એકદમ દીવો થઈ ગયો. આ કુટજ પેલું કાલિદાસવાળું તો નહીં? યક્ષે જ્યારે મેઘ સાથે પોતાની વિરહિણી પ્રિયતમાને સંદેશો મોકલવાનો સંકલ્પ કર્યો ત્યારે સૌ પ્રથમ એ મેઘને ખુશ કરવા માટે એણે જે પુષ્પોનો અર્ઘ્ય ધર્યો હતો એ જ તો કુટજ. સપ્રત્યગ્રય કુટજ કુસુમય કલ્પિતાર્ઘાય તસ્મય પ્રીતઃ પ્રીતિ પ્રમુખ વચનમ સ્વાગતમ વ્યાજહાર. રામગીરી પર કુટજ ખીલ્યા હતા. વસંતના અપુષ્પો વર્ષાકાલે પણ હતા. પછી જોયું તો કવિ કાલિદાસના યક્ષે જ નહીં, કિષ્કિંધા કાંડમાં કવિગુરુ વાલ્મીકીના વિરહી રામે પણ વર્ષાકાલે મેઘના પગથિયા ચડી અર્જુન કુટજના પુષ્પોની માળાથી કુટજાર્જુન માલાભિહિ સૂર્યદેવતાને અલંકૃત કરવાની વાત કરી છે. જાનકી વિનાના રામચંદ્રજીએ કુટજના ફૂલો જોઈ લક્ષ્મણને કહેલું કે આ ગીરીના શિખર પર ખીલેલા સુંદર કુટજ પ્રિયા વિરહથી પીડિત એવા મને પ્રેમાગ્નિથી ઉદ્દીપ્ત કરી રહ્યા છે. ઓહ, વાલ્મીકી, કાલિદાસ, રવિન્દ્રનાથ બધાને આ ગીરીફૂલ સ્પર્શી ગયું છે. આ ગીરીમલ્લિકા મને આ બધા કવિઓ સાથે જોડી દે છે પુષ્પ સંબંધે. ગીરીનું આ ફૂલ પછી મેદાનમાં ઉતરી આવ્યું, પણ નામ ગિરિમલ્લિકા લેતું આવ્યું. તો હવે ગિરિમલ્લિકા સાથે બરાબર ઓળખાણ થઈ ગઈ છે. અત્યારે આ સામે પ્રબોધ સેનની વાડીમાં આખું પુષ્પિત વૃક્ષ ઊભું છે, તેની સામે નજર માંડીને બેઠો છું. આકાશમાં વાદળ દોડાદોડી કરે છે, વચ્ચે ક્યાંક ઝરઝર કરી ઝરી પડે છે. મેઘમેદુર વાતાવરણમાં તેજના શ્વેત ટપકા જાણે ગિરિમલ્લિકાના પુષ્પ, માત્ર એ પુષ્પોની વૃક્ષાકૃતિ રચાય છે. કવિ ન હોવાનો અફસોસ આટલો ક્યારેય નહોતો. આ સવારમાં આ ગિરિમલ્લિકા મને ક્યાંની ક્યાં લઈ જાય છે. કેટલાય દિવસથી એને જોતો આવ્યો છું. એને પુષ્પિત થઈ પણ સારા એવા દિવસ થયા. નામ જાણ્યા વિના માત્ર પ્રશંસા ભાવે જોતો હતો, પણ તેને મારા અંતરમાં સ્થાન જમાવ્યું નહોતું. વળી જ્યારથી એનું નામ જાણ્યું છે ત્યારથી ગિરિમલ્લિકા સૌ ફૂલોમાં મને પ્રિય થઈ પડી છે. રાતના અંધારામાં પણ એકવાર તેને જોવાનો પ્રયત્ન કર્યો હતો. વિદ્યુતના આછા વિલ્સનમાં એની ઝાંખી કરી હતી, પણ આજ સવારથી તો તેને જોતો બેઠો છું. આજે જાણે દિવસનો એક જ યામ છે, અને તે આ સવાર. કદાચ સમય થંભી ગયો છે. ગિરિમલ્લિકાના દર્શનથી અને કોકિલ પપીહાના અવાજના શ્રવણથી ઉત્કંઠિત છું. તેમાં વળી આ મેઘ અને આ દક્ષિણ પવન, અને શું હું જ માત્ર ઉત્કંઠ છું? આ મારા પાડોશી ઉસ્તાદ ખાં સાહેબ પર પણ વાતાવરણની અસર થઈ ગઈ છે. તેમાં ગિરિમલ્લિકાનો યોગ કદાચ નય હોય, પણ તેઓ કોઈ સુર ગણગણતા રસ્તા પર નીકળી પડ્યા. પને બારી પાસે બેઠેલો જોઈને બોલ્યા, આજ મોસમ બહુત અચ્છા હૈ. મેં કહ્યું, આપ ગાજો રહે હૈ.